તારીખ 21/2/1991 શ્રી સમયસર કળશ ટીકા શ્લોક નંબર 271 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 35
જાણન પર્યાય ને જાણન એવા લક્ષણો વડે આત્માને જાણી શકાય છે એ એક જ ઉપાય છે. જાણી શકાય છે એટલે અહીંયા ઓળખી શકાય છે એમ જેવું અનુભવનો વિષય નથી, કેમ કે લક્ષણથી લક્ષણને ઓળખવાની વાત ચાલે છે. બીજો ઉપાય નથી એમ કરીને બીજા કોઈ લક્ષણ વડે કે બીજી કોઈ પદ્ધતિથી આત્માને ઓળખવાનું બની શકતું નથી. જ્યાં જાણવાની પર્યાય છે, જાણન પર્યાય એટલે જ્યાં જાણવારૂપ પર્યાય છે ત્યાં અનંતી પર્યાય છે, એટલે અનંત ગુણની પણ ત્યાં પર્યાય છે. કેમ કે બધા ગુણો એક સાથે એક સમયની અંદર પરિણમે છે. અને જ્યાં જાણવાનો ગુણ છે એટલે સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે અથવા જ્ઞાન શક્તિ છે વસ્તુના પૂરા ક્ષેત્રમાં, ત્યાં બધી અનંત શક્તિઓ પણ ત્યાં જ છે, અનંત ગુણ પણ ત્યાં જ છે અને તે આત્મા છે. એ બધાનો અભેદ સ્વરૂપે આત્મા છે, અભેદ સ્વરૂપે સ્વભાવ છે, અભેદ સ્વરૂપે દ્રવ્ય છે એમ નિશ્ચય કરવો જોઈએ. આમ નિશ્ચય કરવો જોઈએ, આમ નિશ્ચય કરવો જોઈએ તો કઈ રીતે એમ નિશ્ચય કરવો જોઈએ આ એક મહત્વનો વિષય છે. ઉપરોક્ત વચનામૃતમાં જ્ઞાન દ્વારમાં સ્વરૂપ શક્તિને જાણવી આખો દ્રવ ઓળખી શકાય, આખો દ્રવ ઓળખાય પછી આખું જ લક્ષમાં આવે, પછી ગયું ગમે તે વિશેષણ વાપર્યું હોય. જ્ઞાન વિશેષણ વાપરો, આત્મા વિશેષણ વાપરો, દ્રવ કહો, સ્વભાવ કયો, ગમે તે કયો, પછી ઓળખાણ થયા પછી એની કોઈ એક વિશેષતા આખી આખા પદાર્થને જ્ઞાનમાં લાવી દેશે. ઓળખવા માટે આ રસ્તો છે, આ પ્રકાર છે. ઓળખવાની અંદર બીજી કોઈ રીત કે બીજો કોઈ ઉપાય કે બીજો કોઈ ઇલાજ નથી. ઓળખી ન શકાય, જેનાથી ઓળખી શકાય. ઓળખવા માટે બીજા કોઈ ગુણ કે બીજા કોઈ ગુણ ની પર્યાય શું છે? અભિવ્યક્ત છે, પારિણામિક ભાવે છે, અદ્રષ્ટ છે. એ ચર્ચા પહેલા કરી લીધી કે ચેતના ગુણ લ્યો, બીજો શું? જ્ઞાન જેમ ગુણ છે ચેતના ગુણ લ્યો, જ્ઞાન ગુણ લ્યો તો પણ તે અદ્રષ્ટ છે, એ કઈ દેખાતો નથી, ગુણ કઈ દેખાતો નથી. જે દ્રષ્ટ છે એ તો પર્યાય છે, વ્યક્ત છે, અનુભવ ગોચર છે, એટલે ત્યાંથી આત્મા ઓળખાય છે, ઓળખાય છે.
જાણન ક્રિયા છે એ તો મોસ્ટલી મે આધારિત જ છે.
એવો અત્યાર સુધીનો આપણો અભ્યાસ છે, એવો જે અત્યાર સુધીનો આપણો અભ્યાસ છે એનાથી કંઈક બીજી વાત કરવી છે. કેમ કે જાણવું એમ કહેતા જ્ઞેયને જાણે તે જ્ઞાન, ત્યારે લક્ષણની ચર્ચામાં એ વાત નથી. લક્ષણ જ્ઞાન કહ્યું ત્યાં એની વેદનથી પ્રસિદ્ધિ છે એમ કહ્યું. જ્ઞાન માત્ર સ્વસંવેદના જ પ્રસિદ્ધિ સમયસારમાં. એ લક્ષણની ચર્ચા કરી ત્યાં જ્ઞેયને જાણે છે એવું જ્ઞાન નથી લીધું, જ્ઞાનનું સ્વરૂપ એવું નથી લીધું. તત્વાનુશીલનમાં એમાં જાણવું અને વેદવું બંને જ્ઞાન નું કાર્ય હોવા છતાં જાણવામાં સ્વપર પ્રકાશક પણ છે, પણ વેદવામાં સ્વપર વેદક પણ નથી એમ ફરક છે. નહીતર લાગે એક સરખું કે જાણવું ને વેદવું એમાં શું છે, કે બંનેની મર્યાદા જુદી જુદી છે. જાણવામાં સ્વપર જાણવું થાય છે, પણ વેદવામાં સ્વપર વેદવું નથી થઈ શકતું. તો ઓળખવાનો જ્યાં પ્રસંગ છે ત્યાં જ્ઞેયને જાણે તે જ્ઞાન એવું લક્ષણ પકડવું, જ્ઞાન જ્ઞાન ને વેદે એવું લક્ષણ પકડવું, આ
વિચારવાનો
સ્વભાવ સ્વપર પ્રકાશક છે.
છતાંય જયારે ઈ જ્ઞાન માં વેદવું થાય
ત્યારે પરને વેદી ન શકે,
તો પરને વેદે નહીં,
વેદી ન શકે,
ખાલી સોને જ વેદે,
સોને જ વેદે. પરને વેદવાની એની મર્યાદા નથી,
બરાબર,
મર્યાદા બહાર છે, વસ્તુના સ્વરૂપની મર્યાદા બહાર છે. એટલે અહીંયા આચાર્ય મહારાજે એવા શબ્દો લીધા કે જ્ઞાન માત્રસ્ય, પહેલા શું કહ્યું કે પ્રસિદ્ધમ હિ જ્ઞાનમ. જ્ઞાન તો પ્રસિદ્ધ છે તમને બધાને, જે તમે આત્માને ઓળખવા માંગો છો એવા જીવો, જેને આત્માની સ્વરૂપની ઓળખાણ કરવી છે એવા જીવોને એમ કહે છે કે પ્રસિદ્ધમ હિ જ્ઞાનમ. જ્ઞાન તો તમને પ્રસિદ્ધ છે, તો કે કઈ રીતે પ્રસિદ્ધ છે? તો તમે પ્રશ્ન કર્યો કે જ્ઞાન તો એવી રીતે પ્રસિદ્ધ છે કે જ્ઞેયને જાણે તે જ્ઞાન, કે નહીં? અહીંયા અમે એવી રીતે વ્યાખ્યા નથી કરતા. જ્યાં અમારે આત્માને ઓળખવો છે ત્યાં અમે એવી રીતે જ્ઞાનની વ્યાખ્યા નથી કરતા. જ્ઞાન માત્ર સ્વસંવેદન સિદ્ધત્વાત, પ્રસિદ્ધ ખરું પણ કેવી રીતે એની સિદ્ધિ છે? પ્રસિદ્ધિમાં સિદ્ધિ આવી ગઈ, વિશેષ કરીને સિદ્ધિ તે પ્રસિદ્ધિ આવી. કેવી રીતે સિદ્ધિ છે? કે સ્વસંવેદન સિદ્ધત્વાત, સ્વસંવેદનપણાને લીધે એનું સિદ્ધપણું છે, સ્વસંવેદન વડે એનું સિદ્ધપણું છે. જ્ઞેયને જાણવા પડે, જાણવા પડે એની પ્રસિદ્ધિ નથી એમ કહે છે. એની સિદ્ધિ નથી, પણ સ્વસંવેદન પણ એની સિદ્ધિ છે, સ્વસંવેદન વડે એની સિદ્ધિ છે, એના દ્વારા એની સિદ્ધિ કરીએ છીએ અમે. જ્ઞાનની સિદ્ધિ કેવી રીતે કરીએ છીએ? કે સ્વસંવેદન દ્વારા અમે એની સિદ્ધિ કરીએ છીએ. જ્ઞેયને જાણવા દ્વારા અમે જ્ઞાનની સિદ્ધિ અહીંયા નથી કરતા એમ કહે છે. આ મહત્વનો
વિષય.
સિદ્ધિ કરીએ છીએ એટલે એના અસ્તિત્વને અમે સિદ્ધ કરીએ છીએ, એના સ્વરૂપને અમે સિદ્ધ કરીએ છીએ.
હસ્તગત કરીએ છીએ,
હા, અને ગ્રહણ કરીએ છીએ, અસ્તિત્વ ગ્રહણ કરીએ છીએ. ઓળખવામાં અસ્તિત્વ ગ્રહણ લીધું છે, તો કે વેદનથી તો ગ્રહણ થવું જ જોઈએ. વેદનથી ગ્રહણ થવું જોઈએ તો કે વેદન તો એટલી પર્યાય છે. તો કે ગુણથી ગ્રહણ થવું જોઈએ. વેદનમાં ગુણ લેવો છે, જ્ઞાન સ્વભાવ લેવો છે. ગુણથી અને વેદનથી એમ બે વાત સાથે હોવી જોઈએ. એકલો જો સ્વભાવ લઈએ અને વેદન ન આવે તો કલ્પના થશે, એકલો સ્વભાવ લ્યો અને વેદન સાથે ન લ્યો તો કલ્પના આવશે, કલ્પના થશે, અનુમાન કરવું પડશે. આવો મારો જ્ઞાન સ્વભાવ. ત્યારે વેદન ની અંદર તો પ્રસિદ્ધ છે એમ કે છે, પ્રસિદ્ધમ એ જ્ઞાન, એ રીતે એને ગ્રહણ કરવું છે. એટલે શ્રીમદ જે આત્મજ્ઞાન નો વિષય જ્યાં ચર્ચો ત્યાં એવી રીતે ચર્ચો કે લક્ષણ થી ગુણ થી અને વેદન થી જેને આત્મા જાણ્યો છે તેને અમે આત્મજ્ઞાન કહીએ છીએ. આત્મા આત્મા કરે છે એને પણ આત્મજ્ઞાન નથી કહેતા, સ્વભાવ સ્વભાવ કરે છે એને આત્મજ્ઞાન નથી કહેતા, અને જ્ઞાનની પર્યાયની એટલીને પકડે છે એને આત્મજ્ઞાન નથી કહેતા. ગુણ થી વેદન થી અને લક્ષણ થી ત્રણ વાત કરી છે.
કાલે આ વાત આવી હતી, ગઈકાલે અમે આવ્યા પછી અવલોકન નો વિષય આપણે એમ કે હવે આમાં ચર્ચા કરશે એટલે આપણે છેડીએ છીએ, કારણ કે નહીતર તો સામાન્ય કોઈ વ્યક્તિ પ્રશ્ન કરે તો પેલા એ સ્ટેજમાં છે કે નહીં ત્યાં છે. હવે લક્ષણ થી વેદન થી અને ગુણ થી એનું જરા સ્પષ્ટ કરો.
લક્ષણ શું છે? કે જ્ઞાન લક્ષણ કીધું, જ્ઞાન ની અંદર જે વેદકતા છે એને વેદનમાં લીધું, અને ત્યાં જે સ્વભાવ અંશ વ્યક્ત છે એને ગુણ કીધો. ગુણ કહો કે સ્વભાવ કીધો એક જ વાત છે. એના સ્પષ્ટીકરણ માટે આપણે અહીંયા જે ચાલતો વિષય છે ત્યાંથી એ વાત લઈએ. આ તો આચાર્ય મહારાજનો આધાર મળે છે, કારણ કે ત્યાં ઓળખાણનું પ્રકરણ ચાલ્યું છે પરિશિષ્ટમાં, કે લક્ષણ વડે લક્ષણને કેવી રીતે ઓળખવું, જે મહત્વનો વિષય છે આ જગ્યાએ આવ્યો છે. અહીંયા શું કહેવું છે કે જ્ઞાન દ્વારમાં એટલે જ્ઞાનની પર્યાય, એને જ્ઞાન દ્વાર કીધું. કેમ કે સ્વભાવને જોવો છો તો ક્યાં જોવો અમારે, જ્ઞાનમાં જ્ઞાનના ઉપયોગ દ્વારમાં એને જો એ દ્રષ્ટાંત લીધું. જેમ કોઈ માણસ આપણા ઘરે આવે છે તો બારણેથી આવશે, પ્રવેશ ક્યાંથી કરશે? બારણેથી, દરવાજેથી પ્રવેશ કરશે. તો આપણે એમ કહીએ જુઓ ફલાણા ભાઈ અત્યારે આવ્યા, તો આપણે જોશું દરવાજા બાજુ, કેમ કે આવવાનો રસ્તો તો ત્યાં જ છે. હવે આપણે દરવાજાને જોઈએ છીએ કે આવેલને, આવેલા છે એને જોઈએ છીએ? આવેલાને જોઈએ છીએ, દરવાજાને જોતા નથી. એમ જ્ઞાનને પર્યાય એક દ્વાર લીધો. અહીંયા આ વચન છે, આ દીપચંદજીનો અનુભવ પ્રકાશમાં આ વચન છે. તો જ્ઞાન દ્વારમાં શું છે? સ્વરૂપ શક્તિ છે, એટલે દરવાજાને નથી જોતા, શક્તિને એમાં જોવો છે. જે સ્વભાવ છે એને સ્વરૂપ શક્તિ અહીંયા કહી છે, એને જાણવી, એને જોવી, એના ઉપર લક્ષ દેવું, એ પ્રકારની વિધિ છે. જોવાની વિધિ આ પ્રકારની છે. જ્ઞાન દ્વારમાં જ્ઞાનની પર્યાયને નથી જોતા. જો જ્ઞાનનો પરિચય કરવામાં આવે એટલે જ્ઞાન જ જ્ઞાનનો પરિચય કરે, તો જ્ઞાન પોતે નિજ જ્ઞાનનો પરિચય કરે. આજે શબ્દ આવ્યો ને કે પરભાવનો પરિચય ન કરવો પણ નિજ જ્ઞાનનો પરિચય કરવો. તો પરિચય તો ક્યારે કેવી રીતે થાય? ઓળખાણ પરિચયથી થાય છે, પરિચય વગર ઓળખાણ થતી નથી. તો વારંવાર જોવું, જેમ હીરાને વારંવાર જોતા હીરો ઓળખી શકાય છે, એમાં બીજો કોઈ ઉપાય નથી હીરાને ઓળખવાનો. હીરાનું પુસ્તક વાંચી લઈએ તો કોઈ હીરો ન ઓળખી શકે, એમ આત્મજ્ઞાનનું કોઈ પુસ્તક વાંચી લઈએ માટે એને આત્મજ્ઞાન ન થઈ જાય. એના માટે પ્રેક્ટિકલ નોલેજ જેમ હીરાને જોવાનું છે એવી જ રીતે જ્ઞાનને જોવાનું, જ્ઞાન જ્ઞાનને જોવે અને જ્ઞાન જ્ઞાનને જોતા એમાં સ્વભાવને જોવે, પર્યાયને નહીં જોતા સ્વભાવને જોવે. આમાં શું થાય છે કે જ્યારે સ્વભાવને જોવામાં આવે છે ત્યારે પર્યાયત્વ ગૌણ થઈ જાય છે. જ્યાં સુધી પર્યાયત્વ મુખ્ય રહે છે જોવાની અંદર, ત્યાં સુધી સ્વભાવ દેખાતો નથી. એટલે લક્ષણ દ્વારા, લક્ષ તો સ્વભાવ છે, પણ જ્યારે લક્ષણ દ્વારા લક્ષણે જોવામાં આવે છે ત્યારે લક્ષણ ગૌણ થઈ જાય છે જ્ઞાનમાં. આ એનો આગળના વિષયમાં એ વાતને ઓળખાણ થઈ છે એની ખાતરીમાં એ વાત લીધી છે, એની 9-10 ખાતરી લીધી છે કે આત્માને ઓળખાણ થઈ છે કે નથી ઓળખાણ થઈ એની ખાતરી શું, તો એના ચિહ્નો જુદા લીધા છે એની ખાતરી માટેના. આમ થયું હોય તો આત્માની ઓળખાણ થઈ, આમ થયું હોય તો આત્માની ઓળખાણ થઈ, પુરુષાર્થ જાગૃત થયો હોય તો આત્માની ઓળખાણ થઈ, અનંત મહિમા નો મહિમા ઉત્પન્ન થયો હોય તો આત્માની ઓળખાણ થઈ, એમ લક્ષણ દ્વારા ઓળખવા છતાં લક્ષણ ગૌણ થયું હોય તો આત્માની ઓળખાણ થઈ. સદુપયોગ છે જાણવાનો એ તો ભિન્નતા કરવા પૂરતો છે, કેમ કે સ્વચ્છતાને લઈને સ્વપર પ્રકાશક પણ છે. સ્વચ્છતાને પરમ પ્રતિબિંબ ક્યારે પડે છે? જેને આપણે જાણવું કહીએ છીએ કઈ ખરેખર ઉપયોગ ત્યાં જતો નથી, ચીજ કઈ જ્ઞાનમાં આવતું નથી, માત્ર પ્રતિબિંબ પડે છે દર્પણની જેમ. તો એ પ્રતિબિંબ પડવાનું કારણ જ્ઞાનની સ્વચ્છતા છે. પ્રતિબિંબ પડે છે એ હકીકત છે, કહેવા માત્ર નથી, એમાં જ્ઞાનાકાર એવો ઉપજે છે અને તે કાળે જ્ઞાનની પર્યાયનો તેવો થવાનો સ્વભાવ છે. ગુરુદેવ શું કહેતા કે જ્ઞેયના કારણ વગર, જ્ઞેયની અપેક્ષા વગર જ્ઞાનનો તે પ્રકારે જ્ઞાનાકાર થવો, જ્ઞેય અનુસાર જ્ઞેયાકાર અનુસાર જ્ઞાનાકાર થવો એ જ્ઞાનનો તે સ્વભાવ છે. પ્રતિબિંબની અંદર આકૃતિ ઉઠે છે, જો આકૃતિ ન ઉઠતી હોય અને કહેવા માત્ર હોય તો સ્વચ્છતા કહેવા માત્ર થઈ જશે. સ્વચ્છતા પણ કહેવા માત્ર થઈ જશે એમ નથી, સ્વચ્છતા નિશ્ચયથી છે અને પ્રતિબિંબ છે એ પણ નિશ્ચયથી છે. પ્રથમ છે એમાં વ્યવહાર લાગુ પડે છે, પરને જાણવું એમ કહેવું તે વ્યવહાર છે. શું પણ પ્રતિબિંબ ઉઠે છે એ વ્યવહાર નથી.
બને છે કે ન્યાય સામે ન હોય છતાં
તો જ્ઞાનની પર્યાયમાં એવો જ્ઞાનાકાર થાય ખરો, એવો એનો સ્વકાર છે. એટલે જ્ઞાનની અપેક્ષા વગર થાય છે, એમ કે જ્ઞાન સામે હો કે ન હો એની અપેક્ષા નથી, જ્ઞાનાકાર ને એની અપેક્ષા નથી, એ તો સાબિત કરીએ છીએ. હવે છે એ જે જ્ઞાનાકાર છે એ પણ જ્ઞાનની જ પર્યાય છે, પણ આ જીવનું લક્ષ્ય એને વિશેષ જ્ઞાન કે છે. વિશેષ જ્ઞાન શું કરવા કે છે કે એની વિશેષતાઓ ઘણી થાય છે માટે એને વિશેષ કે છે. કોઈ વાર એ પીળાશને જાણે છે, કોઈ વાર સફેદાઈને જાણે છે, કોઈ વાર કાળાશને જાણે છે, એટલે વિશેષતાઓથી એને જ્ઞાન વિશેષ કહે છે. એ વિશેષ જ્ઞાનનો આવિર્ભાવ વર્તે છે અનાદિથી. તો વિશેષ જ્ઞાનનો આવિર્ભાવ થતા શું થાય છે કે જે વિશેષો જે એના અમે વિષયો છે, વિશેષ વિષયો નિમિત્ત નૈમિત્તિક સંબંધે છે, એમાં જીવ લુપ્ત થાય છે. એટલે એને 15મી ગાથામાં એમ કહ્યું કે જે જીવ જ્ઞાનના વિશેષોને આવિર્ભાવ કરે છે અથવા વિશેષ જ્ઞાનનો જે આવિર્ભાવ કરે છે એ તો જ્ઞેય લુપ્ત જીવ છે. અમે એને શું કહીએ છીએ? અમે એને જ્ઞેય લુપ્ત જીવ કહીએ છીએ. કેમ કે ખરેખર તો એને પોતાના જ્ઞાન વિશેષનો આવિર્ભાવ કર્યો છે, પણ એ સિદ્ધો જ્ઞેય ઉપર વિયોજે છે, રોકી નહીં શકે એને, જ્ઞેયની લુપ્તતા થવામાં રોકી નહીં શકાય. પણ જો કોઈ જીવ જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કરે તો એ જ્ઞાન સ્વભાવ ઉપર ચાલ્યો જશે. જ્ઞાન વિશેષ આવિર્ભાવ કરતા પર પદાર્થ ઉપર જેમ ચાલ્યું જવાય છે, એકત્વપણે થઈ જાય છે, પર સાથે એકતા થઈ જાય છે, એમ જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કરતા સ્વદ્રવ સાથે એકતા થઈ જશે. એટલે રમત ક્યાં ગઈ? એ જ્ઞાનની રમત થઈ એક જ જગ્યાએ. જ્ઞાન વિશેષનો આવિર્ભાવ થતા પરદ્રવ્ય સાથે એકત્વ થાય, જ્ઞાન સામાન્ય સાથે આવિર્ભાવ થાય, જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થાય તો સ્વદ્રવ્ય સાથે એકત્વ થાય. એમાં સ્વદ્રવ ન આવે એમ પર્યાય આવી જાય ને સ્વદ્રવ ન આવે એવું નહીં બને. અહીંયા તર્ક કરે છે લોકો કે જ્ઞાન સામાન્ય નો આવિર્ભાવ કરતો તો પર્યાય નો આવિર્ભાવ થયો ને, અમારે તો દ્રવ નું અવલંબન લેવું છે. આ તર્ક આવે છે આપણે ત્યાં, કેમકે દ્રવ ના અવલંબન ની વાત તો દ્રવ દ્રષ્ટિ પ્રકાશ થી વધારે સ્પષ્ટ થઈ કે પર્યાય નું અવલંબન ન જોઈએ અને દ્રવ સામાન્ય નું જ અવલંબન જોઈએ, ત્રિકાળી નું જ અવલંબન જોઈએ. હવે 15મી ગાથામાં તો ભગવાન એમ કે છે કે જ્ઞાન સામાન્ય નો તો આવિર્ભાવ કર. ગુરુદેવ નો કોઈ પ્રશ્ન પૂછો, સાહેબ આ જ્ઞાન સામાન્ય દ્રવ કે પર્યાય, તો કે પર્યાય ની વાત છે. કે આ બધી ચર્ચા ચાલી ગયેલી છે પાછી, શું જ્ઞાન વિશેષ પણ પર્યાય છે અને જ્ઞાન સામાન્ય પણ પર્યાય જ છે, અને બે એક જ પર્યાયમાં છે. પણ એકનો આવિર્ભાવ થતા પરદ્રવ્ય સાથે એકત્વ થાય, સામાન્યનો આવિર્ભાવ થાય ત્યારે સ્વદ્રવ્ય સાથે એકત્વ થાય. તો એ ઘણી વાર તર્કથી નથી સમજાતો કે આ તો પર્યાયનો આવિર્ભાવ થયો, આવિર્ભાવ તો કર, પછી તને સ્વદ્રવ ન આપવામાં આવે તો કહેજે. તો શું, કેમ કે એ પ્રેક્ટિકલ નોલેજ નો વિષય છે, એ તર્ક જ્ઞાન નો વિષય નથી. એમ અહીંયા પણ એ પોઈન્ટ લાગુ પડે છે કે જ્ઞાન ને અવલોકતા જે જ્ઞાન સામાન્ય છે, સદ્રશ સ્વભાવે ત્રિકાળી છે, નાયક સ્વભાવ છે. જેવું જ્ઞાન સામાન્ય પર્યાય છે, સદ્રશ ભાવે નાયક સ્વભાવ છે, માટે પ્રગટ ઉપરથી અપ્રગટને ઓળખી લેવામાં આવે છે. અને જ્યારે ઓળખી લેવામાં આવે છે ત્યારે જે લક્ષણ છે એ ગૌણ થઈ જાય છે અને સ્વભાવ જે લક્ષ છે એ મુખ્ય થાય છે. લક્ષણ વગર લક્ષની ઓળખાણ નહીં એક વાત, લક્ષણ વગર ત્રણ કાળમાં લક્ષ ઓળખાય નહીં, જ્ઞાન લક્ષણ વિના અને તે પણ જ્ઞાન લક્ષણ વિના, અને છતાં લક્ષણ મુખ્ય રહે નહીં ઓળખાય ત્યારે લક્ષણ ગૌણ થાય. જેમ ગુરુદેવ કહેતા નિમિત્ત વડે પણ નહીં અને નિમિત્ત વગર પણ નહીં. નિમિત્ત થી કાર્ય માને તો એ મિથ્યાત્વ, નિમિત્ત નથી એમ માની લઈએ કે નિમિત્ત છે જ નહીં કોઈ તો પણ મિથ્યાત્વ થાય, કે નિમિત્ત જેવી કોઈ ચીજ જ નથી તો મિથ્યાત્વ થાય. વિજ્ઞાનના વિદ્યાર્થીઓ અમુક વાત બહુ સારી રીતે સમજે છે, જે ખાસ કરીને જે રાસાયણિક વિજ્ઞાન છે, કેમિસ્ટ્રી જેને કહે છે, એમાં એ વિશે સારી રીતે આવે છે કે કેટલાક પદાર્થોને કેટેલિક એજન્ટ કહેવામાં આવે છે. કેટેલિક એજન્ટ એટલે શું, કે એની માત્ર ઉપસ્થિતિ જ હોય, એ વધે નહીં, એ ઘટે નહીં, એ કાંઈ કરે નહીં, પડ્યો રહે, પણ એ હોય તો બીજી પ્રક્રિયા થાય નહીં તો ન થાય. આવા કેટલાક પ્રયોગો છે વિજ્ઞાનની અંદર કે બે પદાર્થની વચ્ચે કોઈ પ્રક્રિયા કરવી હોય ત્યારે વચ્ચે એક ત્રીજો પદાર્થ જોઈએ,
એની હસ્તી આવશ્યક,
એની હસ્તી હોવી જોઈએ, એ પદાર્થની અંદર કાંઈ ફેરફાર ન થાય. એમને મજરીએ નહીં ઘટે નહીં, કાંઈ કરે નહીં, કરાવે નહીં, છતાં એ ન હોય તો એ પ્રક્રિયા ના થાય, એના વગર પ્રક્રિયા થાય ને, જે કાર્ય કરવું છે ન થાય, એને કેટેલિક એજન્ટ કહે છે. તો નિમિત્તને સમજવું હોય ને એને એમ કહીએ કે કેટેલિક એજન્ટ છે, એટલે એ સમજી જાય તરત જ નિમિત્ત શું છે કે કેટેલિક એજન્ટ છે. આ જ્ઞાનની અંદર આ કેસરી રંગ દેખાય છે, અને આ કેસરી રંગે તો મારા જ્ઞાનને શું કર્યું, જે ચક્ષુ ઇન્દ્રિયમાં આ રંગ કેસરી છે એમ જણાયું, એને શું કર્યું, એને ખબર નથી. એને ખબર છે કે કોના જ્ઞાનમાં મારું પ્રતિબિંબ ઉઠે છે, તો કે નહીં તો કેસરી નહોતો ને જણાયો તો કે એમ નથી, હતો માટે જણાયો કે એમ નથી, કેમ કે એ કઈ કરતો નથી, એ રંગ ઘટતો નથી વધતો નથી, એને જોવાથી રંગ વધતો નથી, એને જોવાથી રંગ ઘટતો નથી, એ તો નિષ્ક્રિય છે. મારા જ્ઞાન ઉપજવા માટે આ નિમિત્ત છે તે નિષ્ક્રિય છે. જો એનું નિષ્ક્રિય પણ ન સમજાય તો એનું કરતા પણ આવ્યા વિના બે પદાર્થની ભિન્ન ધારીએ નહીં. એટલે જે જ્ઞાનનું સ્વચ્છત્વ છે એનો ઉપયોગ કેટલો, કે પર પદાર્થ જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા જ એનું ભિન્નપણું જાણવું, તેટલો જ એનો પ્રયોગ છે. આથી વધારે એનો કોઈ સદુપયોગ નથી. સ્વપર પ્રકાશકપણાનો આટલો જ સદુપયોગ છે. એમ કે તો પછી સ્વપર પ્રકાશક સ્વભાવ નકામો છે કે નહીં? નકામો નથી, ભિન્ન પાડવા માટે કામનો છે. અનાદિથી અભિન્નતા કેળવી છે, અધ્યાસ કરીને જાણે છે, એ અધ્યાસ તોડવા માટે એની ભિન્નતામાં સ્વપર પ્રકાશકપણાનો સદુપયોગ થાય છે. ભિન્ન જયારે પડ્યો ત્યારે પોતામાં અભિન્ન થયો, તો કે અભિન્નતા હોય તેમાં વ્યાપી વ્યાપકતા આવ્યા વિના રહી નહીં. મર્યાદા સીમિત થઈ ગઈ, મારા ક્ષેત્રની બહાર હું વ્યાપતો નથી, એટલું તો નહીં. પણ ચૈતન્ય સ્વરૂપી જીવ, જ્ઞાન સ્વરૂપી જીવ શરીરમાં પણ વ્યાપતો નથી, આત્મામાં વ્યાપે છે, એ શરીરમાં વ્યાપતો નથી. એ આપણે પરમા આંગળીના સ્પર્શથી લઈ લીધો, કે જે આંગળીના પરમાણુ છે એ પરમાણુમાં જ્ઞાન નથી, અને જ્ઞાનમાં આંગળીના પરમાણુ નથી. જ્યારે ખબર પડી કે આ આંગળીની રેખાને લઈને એમાં કઠોરતા છે અથવા ખરબચડાપણું છે, સ્પર્શથી શું ખબર પડે છે કે ખરબચડી છે, રેખા છે ને, તો ખરબચડું લાગે છે. એ ખરબચડાનું જે જ્ઞાન થાય છે એમાં કોઈ પરમાણુ નથી, આ પરમાણુ નથી, આ પરમાણુ નથી, જ્ઞાનમાં પરમાણુ નથી, અને એ જે પરમાણુ છે એમાં જ્ઞાન નથી. ક્યાંય પ્રયોગ કરી જુઓ, જ્ઞાન એટલે શું? જ્ઞાન જ્ઞાનમાં વ્યાપે છે અને જ્ઞાન શરીરના કોઈ પરમાણુમાં વ્યાપતું નથી. એની વ્યાપકતા પણ અવલોકનથી, પ્રયોગથી, એના અનુભવ કરીને સમજવી રહે છે. હવે પછી આવે છે વેદકતાનો, જ્ઞાન કોને વેદે છે? ગળ્યું લાગે છે, ઠંડુ લાગે છે, ભારે લાગે છે, હલકું લાગે છે, લાગે છે કે નહીં? જણાય છે, લાગવાનો અભ્યાસ છે. લાગી શકે
નહીં.
જો જ્ઞાનને ઠંડુ લાગે તો જ્ઞાન ઠંડુ પડી જાય. સ્પર્શ ગુણ કોઈ જ્ઞાનમાં છે નહીં, જ્ઞાન કદી ઠંડુ થતો નથી. અગ્નિને જાણતા જેમ નેત્ર ગરમ થતું નથી, એમ ઉનાપણું જાણતા જ્ઞાન ઊનું થતું નથી. બરફને જાણતા જેમ નેત્ર ઠંડુ થતું નથી, એમ જ્ઞાન તો નેત્રવત છે, કઈ ઠંડુ થતું નથી. તો પછી જે વેદન છે એનું શું? તો કે અવલોકન કરવું. તને તારા જ્ઞાનમાં જ્ઞાન વેદન છે, એ વેદન વેદાય છે, જ્ઞાનમાં જ્ઞાન વેદન વેદાય છે, અનુભવાય છે. જો તને અનુભવાય તો તને એમ લાગશે કે આ આત્મા પોતે જ અનુભૂતિ સ્વરૂપ છે. આત્મા અનુભૂતિ સ્વરૂપ છે. એટલે 17-18 ગાથામાં આત્મા જ્ઞાન સ્વરૂપ છે એ શબ્દ નો લીધો. ભગવાન આત્મા આ બાળ ગોપાળને અનુભૂતિ સ્વરૂપ હોવાને લીધે સદાય અનુભવમાં આવી રહ્યો, સદાય જ્ઞાનમાં આવી રહ્યો છે એમ ન કહ્યું. કેમ કે વેદન લેવું છે, ત્યાં અનુભવથી વેદન લેવું છે. એટલે એ રીતે વેદનથી શક્તિને જાણવી, અનુભૂતિ સ્વરૂપ જાણવું, આ જાણવાનો જે પ્રકાર છે એ અંદરમાં વળીને થાય છે. એટલે 144મી ગાથાનું પ્રવચન કરતા ગુરુદેવ એ કહ્યું કે અંશે રાગનો અભાવ કરીને આત્માનો નિર્ણય થાય છે. 144મું શતાબ્દી અંકનું પ્રવચન કે અંશે રાગનો અભાવ કરીને આ નિર્ણય થાય છે. આ નિર્ણય તો પાત્રતા છે, અથવા પાત્રતા વાળો આ નિર્ણય કરી શકે છે, બીજો કરી શકતો નથી. અને નીચે એમ કહેશે કે એ નિર્માણનો જ પાત્ર છે. જે પરમાગમ સારનો 314મા બોલનો આધાર છે એમાં એમ કહે છે કે એક વાર જેને આ રીતે ચૈતન્ય સ્વભાવ લક્ષ્યગત થયો, નિર્ણયમાં આવ્યો, તે જીવ નિર્વાણનો જ પાત્ર છે. નિર્વાણ સાથે જોઈ રહ્યા મેઘ દર્શન તો એના પિતામાં આવી ગયું. સ્વરૂપ નિર્ણય કરવાનું મહત્વ શું? કે એનું મહત્વ એટલું કે નિર્માણ થાય, ઓછું એનું મહત્વ નથી. આમાં લીધું છે લબ્ધ ઉપયોગની ચર્ચા કરીને લીધું છે કે આવો નિર્ણય લબ્ધ ફરી દેવાનો. લબ્ધ ફેર્યામાં શું કરે છે? જીવ આત્માનો વિચાર જરૂર કરે છે કે હું નાયક છું, હું ધ્રુવ છું, હું પરમ પરિણામિક ભાવ છું, હું એક અભેદ આનંદ સ્વરૂપ છું. પણ લબ્ધ ફેર્યું નથી, ઉપયોગ બેકાર જાય છે, એનું કોઈ ફળ આવતું નથી. વિચાર કરે છે એનું કોઈ ફળ નથી આવતું, કેમ કે લબ્ધ નથી થયું. એક વાર નિશ્ચય કરીને એનું લબ્ધ બદલાઈ જવું જોઈએ. એટલે નિર્ણય કરવાનો જે વિષય છે એ સ્વરૂપ શક્તિ તે લક્ષ્યરૂપ આત્મા છે. સ્વરૂપ શક્તિ કેવું છે? તે લક્ષ્યરૂપ આત્મા છે. તેનું લક્ષણ જ્ઞાન છે, અથવા જ્ઞાન વેદન છે, અથવા સામાન્ય જ્ઞાન છે. હજી તો એ ચોખ્ખોટ નથી. સત્તા તો લક્ષણ ને ચાલે છે, જ્ઞાન લક્ષણ ને. પણ શું છે કે જ્ઞાન લક્ષણમાં જે અત્યારે ચાલતું જ્ઞાન છે એ સિવાય બીજી ખબર નથી. માણસ એમ વિચાર કરે છે કે અત્યારે તો ઇન્દ્રિય જ્ઞાન છે આપણી પાસે. આપણું જ્ઞાન તો ઇન્દ્રિય જ્ઞાન છે, અથવા મતિસૂર જ્ઞાન તો અલ્પ જ્ઞાન છે. આત્મા તો પરિપૂર્ણ છે, લક્ષણ કેવી રીતે થાય? અથવા આપણું જ્ઞાન તો બહિર્મુખ છે, એવું કે આત્માનો સ્વરૂપ છે. પછી બીજા લક્ષણ ને વળગે છે કે તો પછી જ્ઞાન લક્ષણ નહીં, કઈક બીજું લક્ષણ આપણે પ્રયત્ન કરીએ. એટલે કાં તો ખસીને બીજે રસ્તે ચડી જાય છે. શાસ્ત્રમાં કહ્યું વિજ્ઞાન લક્ષણથી ઓળખાશે તો બીજે રસ્તે ચડી જાય છે, અને કાં તો પછી જ્ઞાન લક્ષણમાં આવો તર્ક વિતર્ક થઈને એને એમ થાય છે કાંઈ એમાં પત્તો લાગતો નથી. પણ ખરેખર અહીંયા જે જ્ઞાન લક્ષણ કહ્યું છે તે વેદનભૂત લક્ષણની વાત છે, જ્ઞાન સામાન્યની વાત છે. અને આત્માનું જે સ્વરૂપ છે એમાં બધા ગુણોનો એની અંદર સ્વરૂપ રૂપ આવી જાય છે, બધા ગુણોનું રૂપ આવે છે. તો એ અધૂરું રહેતું નથી, ક્યાં સુધી કે પ્રત્યક્ષપણું પણ એમાં આવી જાય છે. પર્યાયમાં આનંદ ગુણ નું રૂપ છે જ, એ તો છે. આમ ખાસ પ્રકારે આત્માનો નિશ્ચય કરવાની વિધિ છે. ખાસ પ્રકારે એટલે શું? કે પર્યાય દ્વારા સ્વરૂપ ને શક્તિ ને ઓળખી લેવી એવો પ્રકાર છે. તે ઉપરોક્ત વચનામૃતના અનુસાર પોતામાં અવલોકન કરવા યોગ્ય છે. પોતામાં અવલોકનથી એ નિશ્ચય થશે. વિચારથી કેવળ વિચારથી અવલોકન વગરના કેવળ વિચારથી નિર્ણય નહીં થાય. અવલોકન કાળે વિચાર છે, પણ એ કેવળ વિચાર નથી, અવલોકન પૂર્વક છે. એમાં અવલોકન નું મહત્વ છે, વિચાર નો નહી. જાણન પર્યાયનું જ્ઞાનમાં રાગ અને પરજ્ઞે એનું પ્રતિબિંબ પડે છે. હવે વિધિ લેવી છે, આ પેરેગ્રાફમાં નિર્ણય કરવાની પદ્ધતિ લેવી છે કે તપાસતું કે તારા જાણન પર્યાયમાં રાગ અને પરજ્ઞે એનું પ્રતિબિંબ પડે છે કે પ્રતિબિંબ પડે છે. આ તો તને વેદન નથી પકડાતું એટલે ક્યાંથી શરૂ કરવું? સામાન્ય રીતે માણસને જ્ઞાન સામાન્ય અને એનું વેદન પકડાતું નથી, એનો નિર્ણય કરી શકતો નથી. તો કે કાંઈ વાંધો નથી, રાગ ને જાણસ, ક્રોધ ને જાણસ, તો કે હા મને ક્રોધ થયો. રાગ નો વિષય, તો કે આઈ એ જાણો છો, આ લાડવા છે, આ મીઠાઈ છે, આ ફરસાણ છે, આ રોટલી છે, આ દહીં છે, દૂધ છે. ક્યારે પણ જ્યારે વિશેષ ના નિયાકારો જ્ઞાનમાં ઉપજ્યા છે ત્યારે પણ, એ જ કાળે પણ જ્ઞાન, જ્ઞાન સામાન્યપણે તો માત્ર જ્ઞાન રૂપે જીવું ને તેવું જ છે. હવે એ જ વખતે એનું જ્ઞાન વિશેષ જયારે છે ત્યારે વિશેષ તો સામાન્યની અપેક્ષા રાખે છે. જો સામાન્યની અપેક્ષા ન રહે તો એને વિશેષ કહી શકાય નહીં. તો એમાં તો શું થયું કે જ્ઞાન તો જ્ઞાન પણ રહી ગયું. એક ન્યાય જોવો તો જ્ઞાકાર જ્ઞાન ની પર્યાય પણ જ્ઞાન જ છે કે બીજું કઈ છે? એ તો જ્ઞાન જ છે. તો વિશેષ ને ગૌણ કરીને માત્ર જ્ઞાન ને જો, તું સામાન્ય ને જો, પાણીના તરંગમાં એકલા પાણી ને જો એમ કે છે. જોઈ શકાય કે ન જોઈ શકાય? જોઈ શકાય છે. તરંગ ની મુખ્યતા કરે તો તરંગ વિલીન થઈ જશે, પછી શું કરશે? તરંગ તો ટકવાનું નથી, પણ માત્ર એકાકાર પાણી રૂપે જોવે તો પાણી બરાબર જોઈ શકશે. એટલે તરંગ માં પાણીને જોવું છે કે આમાં પાણીથી વધારે બીજું શું છે? તો બીજું જોવાનું છે, ખરેખર તો પાણી જ છે. પછી તરંગ નું બરાબર જ્ઞાન થશે. એકલા તરંગ ને જોતા આખા સમુદ્ર નું જ્ઞાન નથી થતું, સમુદ્ર ને જોતા તરંગ નું જ્ઞાન બરાબર થાય છે એમ કેવું છે. પાણી છે તો તરંગ છે,
તરંગ છે તો
પાણી છે. પાણી થી તરંગ છે, પાણી વિના તરંગ હોય શકે? તો પછી પાણી ની મુખ્યતા કે તરંગ ની? તરંગ ક્ષણિક છે, તરંગ રહી જશે, પાણી રહી જશે. માટે પાણી ને જોવા જ્ઞાન જેવું ને તેવું છે. એટલે શું કે જાણન પર્યાય રૂપ તે જ્ઞાનમાં રાગાદી નું પ્રતિબિંબ ઉઠતા જ્ઞાન રાગ રૂપે થતું નથી, અર્થાત તે જ્ઞાન જાણતા નથી. શું કેવું છે કે જ્ઞાન સામાન્ય છે તે અવિકાર છે, જ્ઞાન નું સ્વરૂપ અવિકારી છે. આકૃતિઓ પણ જ્ઞાન વિશેષમાં ઉઠી, જ્ઞાન સામાન્યમાં નહીં. તો જ્ઞાન નું જે અસલ સ્વરૂપ છે એ જ્ઞાન સામાન્ય છે અને તે અવિકારી છે. ભલે એક જીવને નિગોદમાં પ્રચુર કષાય નું પરિણમન થયું તો પણ એનું જ્ઞાન રાગ રૂપે થયું નથી. જ્ઞાની પુરુષના પરિણમનમાં શું વાત છે? આખરમાં શું વાત છે કે જ્ઞાની પુરુષના પરિણમનમાં એ વાત છે કે રાગ થાય છે ત્યારે પણ મારું જ્ઞાન તો જ્ઞાન જ રહે છે, હું રાગરૂપ થતો નથી. રાગ મને જણાય છે ખરો, પણ હું રાગરૂપ થતો નથી. રાગ વિકાર છે પણ હું અવિકારી છું, એવું એને અનુભવ રહે છે, એવો એને સ્પષ્ટ અનુભવ રહે છે. એટલે સ્પષ્ટ અનુભવ જ છે પ્રતીતિને ઓળખાણ કહી છે. એટલે મારું જ્ઞાન છે એ ક્યારે પણ વિકારી થયું નથી, અત્યારે થતું પણ નથી, ક્યારે થશે પણ નહીં. જો અનંત કાળના અનંત વિકારો થવા છતાં અને તે જ્ઞાનમાં પ્રતિબિંબિત થવા છતાં પણ જ્ઞાન અવિકૃત રહેતું હોય તો જ્ઞાનની શક્તિ કેટલી? આમ શક્તિને પકડવી. જે જાણન પર્યાયમાં સ્વરૂપ શક્તિને જાણવી એમ કહ્યું તો કેવી રીતે જાણવી એની આ વિધિ છે. ક્યાંયથી શક્તિ પકડાશે? અરે મારું જ્ઞાન તો સદાય એમને મરીએ છે, ક્યારે પણ એની અંદર કોઈ ભળી શકતું નથી, તો પછી મારા જ્ઞાનની શક્તિ કેટલી? કે અનંત મારા જ્ઞાનની શક્તિ છે. તેવું જ જ્ઞાનનું અવિકારપણે રહેવાનું અકસાય સ્વરૂપ છે, તે માત્ર જ્ઞાનરૂપ સ્વભાવ, તે જ આત્મ સ્વરૂપ છે. આવો જે સ્વભાવ, આવી જે શક્તિ, તે જ મારું આત્માનું સ્વરૂપ છે. આ રીતે જ્ઞાન પોતે પોતાના જ્ઞાન માત્ર સ્વરૂપના અવલોકનથી નિશ્ચય કરે. અવલોકનની અંદર એ જાતનો આંશિક અનુભવ છે અને જેને સ્પષ્ટ અનુભવાંશ કહેવામાં આવે છે. એ રીતે નિશ્ચય કરે, વિચારમાં અનુભવ નથી પણ અવલોકનમાં આંશિક અનુભવ વર્તે છે, એ રીતે નિશ્ચય કરે.
આંશિક અનુભવ વર્તે છે, ભાવભાષણ
કયો? હા, એ ભાવભાષણ છે. અને ઓળખાણ કયો, ભાવભાષણ કયો, પ્રતિભાસ કયો, અવભાષણ કયો, લક્ષ્ય થયું એમ કયો, ઓળખાણ થયું એમ કયો, એ બધું એક અર્થમાં છે. એ પરિગ્રહ આવી ગયો આપણે પ્રકરણ શરૂ કરતા. માધ્યમની જરૂર નથી, લાગુ પડતા નથી. જ્ઞાન સામાન્ય ને મતિસ્મૃતનું કોઈ નામ જ લાગુ પડતું નથી. નામ લાગુ પડતો વિશેષ થઈ જાય. મતિ જ્ઞાન વિશેષ જ્ઞાન છે, શ્રુત જ્ઞાન વિશેષ જ્ઞાન છે. માટે તો મતિસ્મૃત આત્માનું લક્ષણ નથી એમ કહેવું છે. ઇન્દ્રિય જ્ઞાન પણ આત્માનું લક્ષણ નથી, અધૂરું જ્ઞાન પણ આત્માનું લક્ષણ, અરે પૂર્ણ જ્ઞાન આત્માનું લક્ષણ નથી. જેમ મતિ જ્ઞાન છે આત્માનું લક્ષણ નથી, એમ કેવળ જ્ઞાન પણ આત્માનું લક્ષણ નથી. કેમ કે એમાં તો અવ્યાપ્તિ દોષ છે. કેવળ જ્ઞાનમાં કયો દોષ છે? લક્ષણ કરે એને જો નક્કી કરો તો અવ્યાપ્તિ નામનો દોષ વાળું લક્ષણ થશે. કે સંસાર અવસ્થામાં કેવળ જ્ઞાન વ્યાપતું નથી, માટે એની અવ્યાપ્તિ દોષ છે એ ઓળખવાના કામમાં આવે એમ છે. એટલે સામાન્ય જ્ઞાન
વિશેષ
ચાલુ જ રહે છે. પણ જ્ઞાન વિશેષ કહ્યું ક્યારે? તમે
જ્ઞાન સામાન્ય,
સામાન્ય વગર વિશેષ કયો 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 છો? કેવી રીતે? એ તો રિલેટિવ ટર્મમાં જ કહેવાય છે. જે બોલાય છે એ ટર્મ જ રિલેટિવ છે. આ આંગળી નાની મોટી જ્ઞાનમાં હોય તો જ કહેવાય આ નાની, પણ આને મોટી કહો તો આ નાની જ્ઞાનમાં હોય તો કહેવાય. આ તો જેવડી છે એવડી છે, નિશ્ચયથી તો જેવડી છે એવી છે. તો વ્યવહારથી તો કે વ્યવહારથી નાની પણ છે અને વ્યવહારથી મોટી પણ છે. એ બંને વ્યવહાર થઈ ગયો. બીજાની સાથે સંબંધ જોડ્યા વગર નાની મોટી થાય નહીં. એમ જ્ઞાન વિશેષ ક્યારે કહેવાય? જ્ઞાન સામાન્યને સમજમાં હોય તો, નહીં તો જ્ઞાન વિશેષ કહી શકાય ને. હા, જ્ઞાન વિશેષ છે ત્યાં જ જ્ઞાન સામાન્ય છે. એક જ પર્યાય છે, બે પર્યાય નથી. એક સમયની એક જ પર્યાયમાં જ્ઞાન વિશેષ છે અને જ્ઞાન સામાન્ય છે, એમાંથી લક્ષણ પકડવું છે. એટલે એક ઊંડી ગયા વગર નહીં પકડાય. વિશેષને છોડીને, વિશેષને ગૌણ કરીને સામાન્ય સુધી અવલોકનમાં આવે ત્યારે નિર્ણય ઉપર આવે છે, ત્યારે નિશ્ચય ઉપર આવે. જેવો નિશ્ચય ઉપર આવે એ લક્ષણ છૂટી જાય અને લક્ષણની મુખ્યતા થઈ જાય. ગુરુદેવ તો ઘણી વાતો કરે છે, પરમાગમ સારમાં એના ઘણા બોલ છે. આ એક જ વિષય ઉપર ઘણા બોલ છે, 600 માં બોલ છે. હૈદરાબાદમાં એક અઠવાડિયું પ્રતિષ્ઠા પહેલા આ જ વિષય લીધા હતા. પહેલે જ દિવસે કઈક એવી વાત ચાલી ગઈ તો કે આ વિષય લેવો છે. 600 નો છે. જેમ રોટલીના લોટને કેળવે, કણિકને ટોપે આપણે કહીએ છીએ ને ગુજરાતીમાં ટોપે, તેમ એને આત્માને જ્ઞાનથી કેળવવો જોઈએ. આત્માને જ્ઞાનથી કેળવ્યું તો એને 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 ભાવભાષણ થવો જોઈએ. આ ભાવભાષણ છે જ્ઞાનની કેળવણીનો વિષય છે. ભગવાન કહે છે માટે નહીં, આ ઓળખાણ થઈ ત્યારે ક્યારે શું આવે, ભાવભાષણ થાય ત્યારે શું આવે અંદરથી, કે ભગવાન કહે છે માટે હું આવો આત્મા છું જ્ઞાન સ્વભાવે એમ નહીં, ગુરુ કહે છે માટે નહીં, શાસ્ત્ર કહે છે માટે નહીં, પણ એને પોતાથી ભાવ ભાસવો કે હું આવો મહિમાવંત, પોતાનો મહિમા ભાસે, હું આવો મહિમાવંત ચૈતન્ય પદાર્થ છું, અને એને સન્મુખ થવાથી જ સંસારના દુઃખથી છુટકારો થશે એમ ભાસવો જોઈએ, એમ સન્મુખતામાં આવવું જોઈએ. એ તો સીધી વાત છે કે નહીં, કે જ્ઞાન સામાન્ય ઉપર આવવું હોય તો એને વળવું પડશે ને, જ્ઞાનને પોતા તરફ વળવું પડશે. અને જયારે વેદન લક્ષણ થી જાણે ત્યારે વેદન ઉપર વેજા વગર વેદન પકડાય કેવી રીતે? અત્યારે કેમ વેદન પકડાતું નથી? કે વળતો નથી માટે નથી પકડાતો? આ તો ફરિયાદ છે કે નહીં? તમે જ્ઞાન વેદન ની વાત કરો છો પણ વેદન પકડાતું નથી, આ પ્રશ્ન આવવાનો છે કે વેદન પ્રસિદ્ધમ હિ જ્ઞાનમ જ્ઞાન માત્ર સ્વસંવેદન પ્રસિદ્ધત્વાત, આ તો સંસ્કૃત છે. તો જ્ઞાન પ્રસિદ્ધ છે ને સ્વસંવેદન થી એનું પ્રસિદ્ધ પણ છે, પણ વેદન પકડાતું નથી, આ પ્રશ્ન આવવાનો છે. બરાબર છે, વેદન નથી પકડાતું ખ્યાલમાં છે, પણ કેમ નથી પકડાતું? કે જ્ઞાન અંદર વળતું નથી માટે પકડાતું નથી, વળે તો પકડાય વિના, કેમ કે પોતે અનુભૂતિ સ્વરૂપ છે, પોતે અનુભૂતિ સ્વરૂપ હોવાથી વેદન તો અનુભવ રૂપ છે, પકડાય વિના રહે નહીં, પણ વળવાનું થાય છે. એટલે એ પ્રકારમાં જ્યાં સુધી ન આવે ત્યાં સુધી લક્ષણથી લક્ષણ નિર્ણય થાય નહીં એમ છે. એટલે માત્ર કોઈ વિચાર છે ને અનુમાનથી આત્માનો નિર્ણય કરી નાખે તો એ વાત કઈ સ્વીકારવા જેવી રહેતી નથી. પ્રકાર બીજો છે, ત્યાં સુધી પહોંચે એટલે એને લક્ષ પકડાયા વિના, કેમ કે પોતાની હયાતી વેદનભૂત લક્ષણ થી ગ્રહણ થઈ ગઈ, અસ્તિત્વ ગ્રહણ થયું, ત્યાં હું છું એ વેદન થી આવી ગયું. બસ એમાં સ્વભાવથી એટલે ગુણથી વેદનથી અને લક્ષણથી ત્રણે વાતની સંધિ થઈ ગઈ, ત્યાં ત્રણેયની સંધિ થાય છે. જ્યાં સુધી એ ત્રણેયની સંધિ ન થાય ત્યાં સુધી આત્મા ઓળખ્યો નથી અને ત્યાં સુધી આત્મા જાણ્યો પણ નથી. આ વાત નક્કી છે. ખરું કે શ્રીમદજીએ ત્રણ શબ્દો લીધા છે, ત્રણ શબ્દો લીધા છે, ગુણથી વેદનથી અને લક્ષણ છે.
સ્વચ્છ હોય
નહી તો પ્રકલ્પ માંથી કલ્પના ચડી જાય મને. આ તો અવલોકન નો અભ્યાસ પ્રેક્ટિસ સારી રીતે ચાલે ત્યારે નિર્ણય થવાની પરિસ્થિતિ ઉભી થાય. એમને માત્ર વાંચી જાય અમરેલી એટલે જ આત્માનો નિર્ણય થાય પરિસ્થિતિ નથી. જુદી છે અને હજી ખબર નથી કે આમ નિર્ણય થાય છે. માની લે કે દ્રવગુણ પર્યાય શીખી લીધો એટલે આત્માનો નિર્ણય થઈ ગયો, એ વાતમાં કઈ માલ
નથી.
બીજી કોઈ ઉપાય નથી, બીજો કોઈ રસ્તો જ નથી. એક હોય ત્રણ કાળમાં પરમાર્થ નો પંથ અને નિર્માણ નો પાત્ર કીધો સીધો. કેમ કે આ જગ્યાએ સંસ્કાર પડે છે. એ 359 ગોળમાં છે, આવશે આધાર લીધો છે. આ સ્થળે આ પ્રસંગે સંસ્કાર પડે છે જીવ. જ્યારે સ્વસન્મુખ થઈને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરે ત્યારે એને આત્માના સંસ્કાર એ રીતે પડે છે. અને શ્રીમદજીએ 220 લીધું વ્યાખ્યાન સારી એકમાં કે કોઈ સમ્યક દ્રષ્ટિ પડીને મિથ્યા દ્રષ્ટિ થાય તો પણ સંસ્કારના બળે ફરીને સમ્યક દ્રષ્ટિ થાય છે. સમ્યક દર્શન તો ચાલ્યું ગયું, સમ્યક દર્શન થયું તો માટે ફરીને સમ્યક દર્શન થયું એમ નથી કહેતા. કેટલી બધી ઊંડી વાત કરે છે એમ, ઘણો ગહન ઉપયોગ જાય છે. એક વાત કરવામાં ઉપયોગની ગહનતા કેટલી છે. સમ્યક દર્શન થયું માટે ફરીને સમ્યક દર્શન થયું એમ નથી કહેતા. સંસ્કાર પડે તો માટે એને સમ્યક દર્શન થયો ને પડી ગયો તો પણ સંસ્કાર પડ્યો છે માટે એને ફરીને થશે. સંસ્કાર છૂટતા નથી, ધ્રુવના સંસ્કાર ધ્રુવ થઈ જાય છે એમ કે છે. સંસ્કાર કોના પડ્યા? ધ્રુવ તત્વના
પડ્યા
છે. હા, લબ્ધ તો પરિણતિમાં ચાલે. આ તો પરિણતિ નથી, એક યોગ્યતા જ છે, શક્તિરૂપ યોગ્યતા છે. એની શક્તિ છે આ તો. સંસ્કાર તો શક્તિ રૂપે પીડ્યા છે પણ યોગ્યતા રૂપ શક્તિ, ત્રિકાળી શક્તિ નહીં. એમાંથી અંકુર ફૂટે ફૂટે ને ફૂટે. હા, ધ્રુવના સંસ્કાર ધ્રુવ જેવા છે. આ તો ધ્રુવ તો અનાદિ અનંત છે પણ આ સાદી અનંત છે. એને ફરીને સમ્યક દર્શન થાય નિયમથી એનું કારણ આ છે. એ ભૂસી શકાતો એકવાર એટલો પણ અંતર્મુખ હોય ને, બહુ મોટી વાત છે કે નિર્વાણ થશે. કીધું ગુરુદેવે શું કીધું? આનો હવે નિર્વાણ થઈ ગયો. નિર્વાણ જોયું એમને, મેં જે આત્મા ઓળખો એમાં નિર્વાણ જોઈ લીધો. બહુ મોટી વાત છે.
સામાન્ય જ્ઞાનનો પર્યાય છે
અનુભૂતિ સ્વરૂપ છે. ત્યાં વેદન પકડાવ્યું છે કે તું જ્ઞાન પરથી જ્ઞેય ને ન જો. તને વેદન તો થાય છે કે નહીં તો એ તો તપાસ કર કે વેદન કોનું થાય છે. રાગનું કે જ્ઞાનનું? હું પણ એ વેદેશ, પણ તો રાગ ને વેદેશ તારો અભ્યાસ છે એમ કે છે. રાગ ને વેદી શકાતો નથી. રાગ ને નહીં વેદી શકાતો હોવા છતાં વેદી શકું છું એમ જાણે છે ને માનો છે, તારો અભ્યાસ છે. આ ભૂલ છે, ભ્રમણા છે. અભ્યાસ એટલે ભ્રમણા છે, બીજું કઈ નથી. ભ્રમણા મટાડવા માટે ત્યાંથી પકડાવે છે. અનુભવનું પ્રકરણ છે. આત્માને જાણવો, જાણવો એ પ્રમાણે શ્રદ્ધવો, જ્ઞાનપૂર્વક શ્રદ્ધા કરવું, પછી એમાં સ્થિર થવું. શ્રદ્ધાપૂર્વક જ્ઞાન કરવું એમ ન કીધું, જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન કરવું એમ કીધું. પ્રથમ તો આત્માને જાણવો, પછી એને શ્રદ્ધવો થાય છે સમકાળે, તોય પણ જાણવા પૂર્વક સદ્ધાંત કર્મ દૃષ્ટિ પ્રકાશ ઉપર થી વાત લીધી, શ્રદ્ધાપૂર્વક જ્ઞાન કે જ્ઞાન પૂર્વક શ્રદ્ધા, ચોથા ગુણ સ્થાનમાં શ્રદ્ધાની પ્રધાનતા છે, ત્યાં શ્રદ્ધા પ્રધાન કથની બહુ ચાલી, દૃષ્ટિ પ્રકાશ ની શૈલી જે ચાલી, એમ થસાઈ ગયું કે શ્રદ્ધાપૂર્વક જ્ઞાન કરીએ આપણે તો કે નહીં, જ્ઞાન પૂર્વક શ્રદ્ધા થાય છે, શ્રદ્ધાપૂર્વક જ્ઞાન થતું નથી. આ રીતે જ્ઞાન પોતાના જ્ઞાન માત્ર સ્વરૂપના અવલોકનથી નિશ્ચય કરે ત્યારે જ્ઞાનની જ્ઞેયથી ભિન્નતા અને નિરપેક્ષતા અવલોકનથી સમજાય છે. નિરપેક્ષતા સમજાય છે એટલે કે જ્ઞાન જ્ઞાનના આધારે જ છે, અને જ્ઞાન જ્ઞાનના આધારે છે એવું જ્ઞાનની અંદર પોતાનો આધાર લઈને જ્ઞાન પરિણમે ત્યારે એને જ્ઞાન ગુણ કર્યો છે. સમયસારના નિર્જરા અધિકારના 142 નંબરના કળશમાં એ વાત કરી કે જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્તમ ક્ષમંતે નહી, કે જ્ઞાન જ્ઞાન ગુણ વિના કોઈ રીતે પ્રાપ્ત નહીં થાય. ભલે તો પંચમાવ્રતના તપોભારથી ભગ્ન થઈ જાય, ભાંગી પડ, આખો આખો ભાંગી જાય, તારું શરીર ભાંગી જાય એટલી તું કષ્ટ કર, જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્તમ ક્ષમંતે નહી. એટલે જ્ઞાન જ્ઞાનનો આધાર લઈએ તો જ્ઞાન ગુણ છે એમ કે છે. પંચ મહાવ્રતમાં રાગના આધારે તો પરિણમો ને, કે આના જેનો રાગના આધારે પરિણમે છો, રાગ તે હું આધાર એટલે હું રાગ તે હું, નહીં થાય કોઈ દિવસ કોઈ કામ નહીં થાય તારું ગમે તે કર નહીં, કે જ્ઞાન જ્ઞાનના આધારે પરિણમે નિરપેક્ષ નિરાલંબ જ્ઞાન છે એ જ્ઞાનનો સ્વભાવ છે. જ્ઞાન જ્ઞાનના આધારે છે, સાથે સાથે પોતાના અનંત સામર્થ્યનો અને આનંદ સ્વરૂપનો સ્પષ્ટ પ્રતિભાસ આવે છે. જ્યારે આ સ્થિતિ ઓળખાણની આવે છે ત્યારે અનંત જ્ઞાન અને અનંત આનંદ સ્વરૂપ હું પોતે છું એવો પોતાને પોતાના સ્વરૂપનો પ્રતિભાસ આવી જાય છે. આને સ્વભાવનું અવભાષણ કહેવામાં આવે છે. જ્ઞાનને પોતાના નિજ અવલોકનમાં સ્વલક્ષણભૂત પ્રગટ જ્ઞાન વેદનથી વેદન લીધું, જ્ઞાનને પોતાના નિજ અવલોકનમાં સ્વલક્ષણભૂત પ્રગટ જ્ઞાન વેદનથી પ્રસિદ્ધ થવા યોગ્ય એવો જે પોતાનો આત્મા એટલે સ્વભાવ સ્વરૂપ ભાષ્યમાન થાય છે, કે જેના ભાષ્યમાન થવાથી મતિ અને શ્રુત જ્ઞાનની પર્યાયો મર્યાદામાં આવે છે. મર્યાદામાં આવે છે એટલે તે મતિ શ્રુત જ્ઞાનની વૃત્તિઓ છે તે સ્વરૂપ સન્મુખ થાય છે, અને ત્યારે તે જીવને યથાર્થપણે નિશ્ચયનો પક્ષ બંધાય, ત્યારે નિશ્ચયને એના પક્ષમાં આવ્યો, પક્ષાંતિકરણ થવાનું બાકી હતું પણ યથાર્થપણે નિશ્ચયને એના પક્ષમાં આવ્યો. આ રીતે નિર્ણય થયો ત્યારે એ પહેલા હું જ્ઞાયક છું જ્ઞાયક છું એમ જોર માર્યા કરે એમ નિશ્ચયનો પક્ષ થતો નથી, કેમ કે તને ખબર પડી કે પક્ષ તો નિશ્ચયનો જ કરવા જેવો છે માટે કરે નથી, આ સહજ થાય છે, પેલો કૃત્રિમ થાય છે. કૃત્રિમતા અને સહજતાનું અંતર પોતાને ખ્યાલમાં હોવો જોઈએ. બદલાવો તો નિશ્ચયનો નો પક્ષ આવ્યો ત્યારે આધાર બદલાવો, સીધી જ વાત છે. અર્થાત લક્ષ થાય છે. આ સંદર્ભમાં પૂજ્ય ગુરુદેવશ્રીના ઉદ્ગારો ઉલ્લેખ કરવા યોગ્ય છે. એક વાર પ્રસન્ન ચિત્ત એટલે આ રીતે અંદર વળીને ચૈતન્ય સ્વભાવ જ્યાં લક્ષણગત થયો એટલે તે જીવ તો નિર્વાણનો જ પાત્ર છે. આટલું મહત્વ છે નિશ્ચયનો પક્ષ બંધાણો એ પુરુષ ને ભલે હજુ અનુભવ નથી થયો, એમ કે હજી તો પક્ષ બંધાણો છે, અનુભવ તો સમ્યક દર્શનના કાળે થશે, તો પણ એનું જોર ચૈતન્ય સ્વભાવ તરફ વળી રહ્યું છે. પછી આ આખા વચનામૃત નું નીચે સ્પષ્ટીકરણ આપવું છે. એટલે સ્પષ્ટીકરણ વખતે જે કઈક વાત લઈ લેશો અત્યારે તો વાંચી લઈ લો કે એનું જોર એટલે પુરુષાર્થ છે, ચૈતન્ય સ્વભાવ તરફ વળી જાય છે કે ત્રિકાળી સ્વભાવ તરફ વળી જાય છે. આજ મારો સ્વભાવ છે, આજ મારું સ્વરૂપ છે, આજ સ્વભાવ છે, એમ સ્વભાવ સન્મુખમાં જ જોર હોવાથી એનું પછી જોર ની દિશા ફરી ગઈ, અંતર્મુખ થયું જોર, એવું જોર હોવાથી તે અનુભવ અવશ્ય કરીને કેવળ જ્ઞાન લેવાનો જ છે. અનુભવ પણ કરશે, સમ્યક દર્શન પ્રાપ્ત કરશે, અને કેવળ જ્ઞાન લીધા વગર રહેશે નહીં, ગેરંટીડ. કેવળ જ્ઞાન સુધી ની ગેરંટી આપી આમાં. જો તે આ રીતે નિશ્ચયના પક્ષમાં યથાર્થપણે આવે તો એની કેવળ જ્ઞાન સુધીની ગેરંટી છે. જો નિર્ણય ન કરે તો બીજું ગમે તે કરે બધું ધારણામાં જશે અથવા કૃત્રિમતામાં જશે, એનું ફળ કાંઈ આવવાનું નથી, ઉલટાનું કાંઈ ને કાંઈ બીજી રસ્તે ચાલ્યો જશે. પ્રસન્ન ચિત્ત થી ચૈતન્ય સ્વભાવ ને ભાવિ નિર્માણ વાત એ પ્રીતિ ચિત્ત એટલે રુચિ, પ્રસન્ન ચિત્ત એટલે રુચિ, એ તો બધામાં આવશે જ. કે આ લક્ષણગત સ્વભાવ થયો એટલે એ જ સમયે અત્યંત રુચિ, એવી અનન્ય રુચિ ઉપડે, એવી અનન્ય રુચિ ઉપડે કે અન્યપણે રહી શકે નહીં. અનન્ય એટલે અન્યપણે, પછી એમાં વિકલ્પનો અન્યપણો ભેદ પડે, વિકલ્પનો ભેદ પડી જાય, એમ રહી ન શકે, પોતાના સ્વરૂપમાં અનન્ય ભાવે આવે, આવે ને આવે, એવી રુચિ ઉપડે અને અનન્ય રુચિ કહે છે, એને પ્રીતિ ચિત્ત કહી. સાંભળવામાં મજા આવે, મનોરંજન થાય, એને કઈ પ્રીતિ ચિત્ત કહ્યું, પ્રસન્ન ચિત્ત કહ્યું, આમ છે રુચિનો વિષય છે.